સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. તારીખ 25 જૂન 2024ના રોજ અક્ષરમહોલ બ્રહ્મજ્યોતિ મોગરી ખાતે સંત ભગવંત સાહેબજીએ શ્રી વચનામૃત સારંગપુર 14 પ્રમાદ અને મોહનું જેનું સુંદર નિરૂપણ કર્યું, જે અત્રે સમાવ્યું છે.
પ્રમાદ અને મોહનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર નાભી સુધી હિંડળતો વિરાજમાન હતો અને આથમણો મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે, અને જે પડતો હશે તે શ્રેય દોષે કરીને પાછો પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું, જે એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજીને શ્રીદામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા. જે સંકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે.
મહારાજ સિદ્ધાંત એક વાત કરે છે, આમાં ગમે એવા મોટા હોય પોતાની જાતને સિદ્ધ પુરુષ કહેવાતા હોય પણ ભગવાનને રાજી રાખવા માટે જાગ્રતતા તો રાખવી જ પડે. ભગવાનના ધામમાંથી ભક્તો કેમ પડે છે, પ્રશ્ન છે ને. એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામી સામે વાત કરી કે વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી શ્રી રાધિકાજી સીધામાં પડ્યા. પછી મહારાજ બોલ્યા, જે જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા છે. સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામે હોય તોય પણ પડી જાય ને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠના ધામમાં પહોંચ્યા, પાછા પહોંચી જાય. જય વિજય ભગવાનના દ્વારપાળ હતા. શું હતા? ભગવાનની ભક્તિમાં સેવામાં રહેલા આપણે બધા સંતોએ જાગ્રતતા રાખવા મહારાજે વાત કરી છે. જય વિજય તો પડ્યા કે ના પડ્યા આપણે કંઈ લેવા દેવા નથી, પણ આપણને મહારાજ એ દ્રષ્ટાંત આપીને સમજાવવા માગે છે કે તમે અક્ષરધામમાં પ્રભુની સેવામાં હોય, સંતની સેવામાં હોય, એ ગમે તે સેવામાં હોય તો હે ભક્તો, હે સંતો, વિવેક નહીં ચૂકતા. જય વિજય ભગવાનના દ્વારપાળ હતા અને સુખ સંકાદિક બહુ મહાન ઋષિઓ થઈ ગયા, પણ નાની ઉંમરના હતા, ઠાબોરિયા હતા. નવ યોગેશ્વરો જે કહે છે ને, સુન સંકાદિક નવ યોગેશ્વરો હતા, એ નવ યોગેશ્વરો ભગવાનના દર્શન કરવા આવ્યા એટલે દ્વારપાળે રોક્યા, કઈ ટાબર્યું ઉભરો, કેમ તકે અમારે ભગવાનના દર્શન કરવા જવું, હાલી નીકળ્યા છે અત્યારના પરમાં, એમ કરીને છટકાર્યા. એટલે પહેલાંય સુખ સંકાદિક સંતો પણ એવા જામે હતા, એટલે એમને શ્રાપ આપ્યો, જા ભાઈ ગો વૈકુંઠ, અરે પૃથ્વીલોક પર જન્મ ધરો તમે લોકો, આસુરી ભાવને પામી ગયા. તો એવું કહેવાય છે શાસ્ત્રોમાં, એ જીવ જય વિજય રામના વખતમાં રાવણ અને કુંભકર્ણ બે ભાઈઓ તરીકે જન્મ્યા, અને પ્રહલાદના વખતમાં હતા હિરણ્યકશ્યપ ને હિરણ્યકશ્યપુ, બે ભાઈઓ હતા. તો ભગવાને એનો ઉદ્ધાર કરીને પાછા લોકમાં લઈ ગયા. તો જય વિજય જેવા ભગવાનની સેવામાં રહેનારા ભગવાને આપણને બતાવ્યું કે આવા મોટા છે, મારા સેવામાં છે, પણ મારા સાધુઓને વિશે સુખ સંકાદિક મારા અતિ પ્રિય સંતો હતા એનું અપમાન કર્યું એટલે મેં સહન ના કર્યું. જય વિજય પડ્યા એ તો ભગવાનને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા, જે સુખ સંકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામે હોય તોય પણ પડી જાય છે. અને જય વિજય તો પાછા બીજે ત્રીજે જન્મે ભગવાનના ધામમાં પહોંચ્યા, માટે કોઈ પડ્યા ના કહેવાય, એ તો ભગવાનની ઈચ્છાએ થયું. ને પડ્યા તો તે કહેવાય જે તેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની ઈચ્છાએ હતી, અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનનો ઉદ્ધાર કરવો હતો, ને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને અનંત જીવનો ઉદ્ધાર કરવા હતો, ને કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવામાં હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળા પડ્યા કહેવાય. તો સારું, ભગવાનની ઈચ્છાએ કરીને જ ગોલોકમાંથી પૃથ્વી પર જન્મ ધર્યો. રાધિકાજીનું પણ એવું છે, સીધામ અને રાધિકાજી બે ભળ્યા અને એમાંથી આવ્યા. પણ મહારાજ કહે છે કે પડ્યા ના કહેવાય, મહારાજને પોતાને જન્મ ધારણ કરવો હતો પૃથ્વીલોકના વિશે. એટલે રાધિકાજી સીધામાની સાથે સાથે ભગવાન પણ કૃષ્ણ રૂપે આવ્યા, અને જે લીલા ચરિત્રનું આપણને દર્શન કરાયું. એટલે ભગવાનની ઈચ્છાએ કરીને થયું એ. પણ કહેવાનો મહારાજનો મતલબ એ કે આધ્યાત્મિક માર્ગે ગતિ કરતા મુમુક્ષોએ, સાધકોએ, સંતોએ જાગ્રત થઈ રાખવાની, વિવેક રાખવાનો, કોઈના અભાવ ગુણ ખટપટ નિંદા માથાકૂટમાં પડવાનું તો નહીં, કોઈ પડવા માગે તો એમાં ભળીને જવાનું, પણ ભગવાનના સંતો ભક્તો સાથે વઢવેર પણ ના કરવી, બોલાચાલી પણ ના કરવી, લમણાકૂટ ના કરવી, નમી દેવું, ખમી દેવું, તું સાચો છે અને એમાં શું મોટું રાજ જતું રહેવાનું. મહારાજે કે ભગવાનના ભક્તો આગળ નમશે, ખમશે, એ અમારું પ્રિય પાત્ર બનીને રહેશે. જે બાપા કહે નમો ખમો તો પ્રભુને ગમો, વાંચો.
માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિશે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જળ થઈ જાય. કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે.
પડ્યા ના કે એસા તે કૃષ્ણ, જ્યાં કૃષ્ણ ભગવાન ત્યાં ગોલો, આપણે એમ કહેવાય ગુજરાતીમાં, બાદશાહ ત્યાં બજાર. શું હોય? બાદશાહ ત્યાં બજાર. જ્યાં બાદશાહ બેસે તો આજુબાજુ બધું જાહોજલ લે થઈ જાય. પહેલાના વખતમાં અંગ્રેજો અહીં રહેતા, રાજ કરતા, ત્યારે રાજધાની મુંબઈ એ બધે હોય, મુંબઈ દિલ્હી. પણ ઉનાળામાં બહુ તાપ લાગે ને, એટલે એમને રાજધાની પૂના અને શિમલા, શિમલા જતા રહે ગવર્નરને બધા. એટલે પછી ગવર્નરને શિમલા જતા રહે તો બધો સ્ટાફ નીચે બેસી રહે, આખું સેક્રેટરીએટ શિમલા જતું રહે. અને મારે તમારે જેને કામ હોય એ દિલ્હી મોટા મારે, પછી ભાઈ શિમલા જ જાય. એટલે કે જ્યાં બાદશાહ ત્યાં બજાર, સત્તા જ્યાં છે ત્યાં જવું પડે. એમ ભગવાન જ્યાં પ્રગટ ત્યાં અક્ષરધામ. અક્ષરધામ આકાશમાં નથી, પ્રભુ જ્યાં પ્રગટ ત્યાં એમનું ધામ. એમ કૃષ્ણ પરમાત્મા પૃથ્વી પર પ્રગટ થયા એ જ્યાં હતા એ ગોલોક, એ વૃંદાવન હોય, મથુરામાં હોય કે દ્વારકામાં હોય. રાધિકાજીને કૃષ્ણ પરમાત્મા જ્યાં પ્રગટ હોય એ ગોલોક. એટલે પડ્યા ના કહેવાય, કારણ કે જ્યાં હોય ત્યાં ધામ છે, પડવાપણું જ નથી. પણ ભાવ બદલે જાય, આસુરી ભાવ થઈ જાય. પડે એને જાણવો કે એનો અભાવ આવે, એનો તિરસ્કાર કરે, તો પછી ભગવાનથી દૂર જતો રહે. દૂર જતો રહે એટલે તો કરંટ બંધ થઈ જાય, તો પછી રાહનો ડપ થઈ જાય. બલ્બ એટલો ફૂંફાડા મારે કે પંખો ફૂંફાડા મારે કે જોયું, મારે લઈને તમને પવન છે, મારે લઈને તમને ઠંડક છે, મારે લઈને તમને પ્રકાશ છે. પણ ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો ઝીરો થઈ ગયો. ના માઇક છે તો હું પકડી આગું જાય તો પાછા લાઈન નજીક લાઈન ઊભો પકડી રાખું હે. પણ અમે ઇલેક્ટ્રિસિટી કરંટ જતો રહે એટલે ભૂંગરું આગું ખેડો એવું કહીએ છીએ કે ભૂંગરું આગું ખેડો. કિંમત એની જીવંતતામાં છે, એમ કિંમત પ્રભુતામાં છે. જ્યાં પ્રભુ ત્યાં ભગવાનનું ધામ. પ્રભુથી ખસ્યા એટલે પડ્યા કહેવાય. પડ્યા કહેવાય એટલે શું? આપણે બધાએ બ્રહ્મજ્યોતિમ રહેતા હોય તોય પડ્યા કહેવાય. લો કે કોઈનો અભાવ આવે, કોઈનો ભાવ ફેર કરો તો તમે પડ્યા. પણ ગુણ જોયા કરો, સેવા કર્યા કરો, ધૂન ભજન કર્યા કરો તો અક્ષરધામમાં છે. અક્ષરધામમાંથી પડ્યો તો કહેવાય કે જો ભગવાન સાથેનો સંબંધ તૂટે તો. અને ભગવાનનો સંબંધ ત્યારે તૂટે છે મારા અને મારા ભક્તોને વિશે ભાવ રૂપેમાં પડે તો. એ નહીં કરવાનું કોઈ પણ રીતે. કોઈ પણ રીતે તમારું માન જળવાય ના જળવાય, તમને બોલાવાય ના બોલાવે, ભગવાન તમારા દેહભાવની કસોટી કરે, તમારા માનની પરીક્ષા લે. તમારામાં માન, કામ, ક્રોધ, લોભ, મોહ છે એની પરીક્ષા ક્યારે થાય? જેને લીધે સ્વાદ છે તો ખાવામાં તમને જ પડતા મૂકે, તમને જ ના બોલાવે, તમને જ બેહવા ના મળે, તો બે આઈટમ તમને જ ના પીરશે. અરે આવા નવા નીકળે પડે, મને જ ના પીએ. જમવામાં જે ભાવ ફેર કરાવ તો સ્વાદ, આગળ પાછળ ઉપર નજીક બાજુ બેસાડ્યા એ માન, બોલાવે ના બોલાવે, મારી નોંધ લીધી ના લીધી ને લઈને ભાવ ફેર થાય એ માન. આ બધા દોષ છે એ દેખાડવા મહારાજ ગતકડા કરતા હોય. તારે એટલું યાદ રાખવું કે મને ભાવ ફેર થાય છે એ જ મારો દોષ છે, તો પ્રભુએ મને ટાળી દો એવી પ્રાર્થના કરીએ તો હઠમાં નિશાને કામ પ્રયોગ દોષ રહિત થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન આખા બધા વચનામૃતોમાં સાર એક જ આપે છે કે ભગવાનનો આશરો રાખવો, સત્પુરુષને વિશે આત્મબુદ્ધિની પ્રીતિ, ને સંતનો મહિમા કેટલો બધો. આ સંતનો મહિમા છે આ વચનાત્મા, કે જય વિજયનો મહિમા, સુન સંકાદિકના મહિમા જય વિજય ના સમજ્યા તો ભગવાનથી દૂર જવું પડ્યું. રાધિકાજી સીતાજી સીધામાં ભગવાનના સંબંધનો મહિમા ના સમજ્યા તો ભગવાનથી વિરહ પામ્યા. એમ આપણે પણ ભલે ભગવાનની સામે બેઠાઈને બેસીને ભજન કરતા હોઈએ, પંદર ભાવ ફેરને માથાકૂટ થતી હોય તો ભગવાન પાસે નથી યાદ રાખજો. અને ગમે એટલે દૂર હોય પણ ભગવાનને ભગવાનના ભક્તોના મહિમાના ગુણગાનના વિચારોમાં હોય તો ભગવાન કે ભક્ત મારી પાસે જ છે, મહારાજને કહેવું.
ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં, અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય, તે સાધન કાળમાંથી જ પડે છે, તે તો યોગ ભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય, તે તો જેવા શ્વેત દ્વીપને વિશે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે, અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ, ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે, અને મરીને તે કેવા સુખને પામશે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ જાજી ચિંતા રાખે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે, તેને ખોટ કેટલી છે, અને ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે. તે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફેલ રહે છે તેને તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં, અને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારીણી જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહે. જેમ મદિરા પીએ તથા ભાંગ પીએ તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય. તેમ મદિરા ને ભાંગરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં અને હરિભક્તમાં એટલો જ ફેર છે જે વિમુખને એ બે શત્રુ ટળે નહીં અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં.
મહારાજ, પ્રમાદ ને મોહની વાત. જીવનમાં માણસને આળસને પ્રમાદ બહુ નડે. આળસ એટલે કામ ઠેલ્યા કરે, આ કરવાનું છે પછી કરીશ પછી કરીશ, મારી જેમ આળસ. કામ તારીખ પાડ્યા કરે, કરવાને બદલે કલાક પછી કરીશું, કાલે કરીશું, પરમદાળ કરીશું, એ આળસ કહેવાય. પ્રમાદમાં કામ કરે છે પણ જે વખતે જે કરવું એ ના કરે. કે જ્યારે કોઈ છોકરો હોય, વિદ્યાભ્યાસ કરતો હોય, ભણવાનું હોય, તો એને વાંચવાનું કહે કે વાંચો, તે વાંચે ખરો, આઠ આઠ કલાક વાંચે, પણ જેની પરીક્ષા પણ જે પુસ્તકોને બદલે કનલ મુનશુની નોવેલ વાંચે, આમ દેખાય વાંચે છે હોય પણ એ નોવેલ વાંચતો હોય. એટલે જે કરવાનું એ કરે. સભા હોય ત્યારે સભામાં ભજન ના કરે, પણ સભા વગર ભજન કરે, સભાના ટાઈમે ભજન કરે ને સભાના ટાઈમે ભજન ના કરે, પ્રમાદ કહેવાય. જે ટાઈમે જે કરવું પડે એ કરે એ પ્રમાદ ને, જે ટાઈમે જે કરવું પડે ના કરે બીજું કરે એ પ્રમાદ, અને કામ કરે ને ઠેલ્યા કરે એ આળસ. પ્રમાદને કાફલે મોહ. ભગવાનને સિવાય બીજા ભાર પડે મોહ કહેવાય. મહારાજ કહ્યું, આપણે પતિવ્રતા સ્ત્રીનું દ્રષ્ટાંત આપ્યા, આપણા આપણા હરિષદેવ સ્વામી ભગવાનને આપણા ગુરુ બેને મૂકીને કોઈ બીજાનો પ્રભાવમાં ના આવીએ. તમે એને બેને મૂકીને બીજાના પ્રભાવમાં આવે મોહ છે, એ ના હોવું જોઈએ. ગુણગાન મહિમા બધાના ગાઓ, પણ જો કોઈ પોતાના ઈષ્ટદેવને પોતાનું વધારે કે અમને યોગી મહારાજ જોડે ફરતા હતા, અમને ઘણા બધા ઐશ્વર્ય પ્રતાપ વૃદ્ધિ સિદ્ધિવાળા સાધુ સંતો બાપા બોલે એના કરતાં બેસ્ટ ઓરેટરો, ચમત્કાર બતાડે એ બતાડે, આમ લાગે સાધુ છે પણ એમનો પ્રભાવ ના પડે. પ્રભાવ ના પડે એટલે એમની વાત પ્રમાણે આપણને જીવવાનું મન ના થાય, ફોલો ના કરીએ, એની સાથે એટેચ ના થઈએ. બહુ સારા છે, સરસ સાધુ છે, બસ પૂરું થઈ ગયું. મુક્તાન બાબાના દર્શને ગયા, મુક્તાન બાબાનું નામ સાંભળ્યું, વજ્રેશ્વરી સિદ્ધ પુરુષ બોલ્યો સાધુ, પણ બાપાના પ્રભાવ જેવો પ્રભાવ કોઈનો ના પડે. પોતાને ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરિ સ્થાન, કે હે ભગવાન, બીજાને ભગવાન છે કે નથી એની લેમના કૂટમાં આપણે ના પડવું, કે બીજા ભગવાનો અમારા ભગવાનને માને છે એટલે અમારા ભગવાન મોટા છે, એ રીતે ભગવાનને આપણે મોટા નથી ઠરાવવા. આપણને પ્રતીતિ છે મારા ઈષ્ટદેવ મારા માટે સર્વોપરિ છે. જેમ સ્ત્રીને એનો ધણી પરમેશ્વર, બીજા અને બીજી સ્ત્રીને એનો ધણી પરમેશ્વર, તો એ માને ભલે માને પરમેશ્વર માન મીન્સ કે એની પૂજા કર, એને ગરમ ગરમ રોટલી ખવડાય. એમ તમારા ઈષ્ટદેવ તમારા ગુરુ સિવાય બીજા કોઈ જગ્યાએ આકર્ષણ થાય, પ્રભાવ પડે, એની વાત મનાય, હા ગુરુની આજ્ઞા પાડવામાં, ગુરુનો મહિમા વધવામાં, પોતાના વૈષ્ણવમાં શ્રદ્ધા અને ભક્તિ વધારવામાં જે વાતો મદદરૂપ થાય એ વાતો લેવાની, બાકી છોડી દેવાની. સ્વામિનારાયણ ભગવાન કહેતે મોહ નથી, માયા પ્રમાદ નથી. પ્રમાદ ભક્તને નડે અને સામાન્ય માણસને નડે, પ્રમાદને મોહ. પણ ભક્તને સાધુનો યોગ છે, સંતોની સાથ છે, ભજન પ્રાર્થનાનું બળ છે. ભગવાન કે પ્રમાદને મોહ એનો ટળી જશે, રહેશે નહીં, એટલો ફાયદો છે. આપણે ખાસ ધ્યાન રાખો જે ટાઈમે, એટલે જે ટાઈમે જે કરવાનું હોય કર્યા કરું. જે વખતે વાંચવાના ટાઈમે બનનારા વિદ્યાર્થીને બાપાએ આજ્ઞા કરી વાંચો વાંચો, અને એમાં તમને આળસ ચડતી હોય એ કરતો હોય તો ધૂન કરો 5 મિનિટ, પણ 2-4 કલાક વાંચવાને બદલે 2-4 કલાક ધૂન કરો, એ પ્રમાદ કહેવાય. એવું નહીં કરવાનું. વેપાર ધંધો કરતો હોય કોઈ અને કોઈ તમારી પાસે માલ લેવા આવે કે ધૂન કર ધૂન, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તારો માલે તને મળી જશે ને પૈસાય મળી જશે. ભાઈ માલ વેચવા બેઠો એ કરને, પછી કોઈ ઘરાક ના હોય ના હોય, એકદમ એ હોય ત્યારે ધૂન કરો ને ત્યારે ધૂન નહીં કરે, તારે છાપા વાંચશે. શું કહે છે? તાર છાપા વાંચશે, તાર ગામ ગોપાટા મારે છે, એ પ્રમાદ છે. સ્વામિનારાયણ ભગવાન એના ઉપર લાલ વિતી ધરે છે. હે ભક્તો, હે સંતો, પ્રમાદને મોહ જે વખતે જે કરવાનું એ કરો. તો અને એમાં ના થાય તો બળ પ્રભુનો લો, ભજન પ્રાર્થના કરો. અને મોહ પોતાના ઈષ્ટદેવને પોતાના ગુરુ અને સંબંધવાળા ભક્તો એ નિર્દોષ ને દિવ્ય છે એ મુકામમાંથી કોઈ ચલિત કરવા માગે તો એ ચરો નહીં, તો એ મોહથી પર થઈ ગયા. હું
પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયું, ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહને વિશે એવી દ્રઢ પોતાપણાની માનીતા છે, તેવી જ જો સૂક્ષ્મ દેહને વિશે માનીતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે, અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કહ્યા છે તે તો જીવને હિંમત દેવા સારું છે, અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી, કેમ જે એ તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે.
મહારાજે સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહની વાતો કરી. 3 શરીર છે, સ્થૂળ સૂક્ષ્મને કારણ. આપણે સ્વામિનારાયણ ભગવાન આશ્રિતો અને ભગવાનને ધારક એવા સંતો, મહાન સ્વામી હરિપ્રસાદ સ્વામી ગુરુજી અશ્વિનભાઈ શાંતિભાઈ, આ સંતોને વિશે આત્મબુદ્ધિની પ્રીતિ થઈ, એટલે એક શરીર તો આપણું ખલાસ થઈ ગયું, કારણ દેહ બળીને ખાક થઈ ગયું. તો સ્થૂળ ને સૂક્ષ્મ દેહનો જે કહ્યો, એટલે સ્થૂળ દેહ સ્વામિનારાયણ ભગવાને આપેલા શિક્ષાપત્રીના નિયમોમાં રાખીને વર્તીએ તો સ્થૂળ દેહ પર કંટ્રોલ આવી જાય. સૂક્ષ્મ દેહ કથા વાર્તા ભજન પ્રાર્થના અને ગોષ્ઠી મહિમાની, તો ફિઝિકલ બોડીમાં દેખાય છે બહાર શરીર એ સ્થૂળ દેહ, પણ અંદર જે છે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું અંતઃકરણ, જેમાંથી હર્ટમાં નિરીસાને કામ કરવા એક દોષ ઊભા થાય છે, એ સૂક્ષ્મ દેહના ભાવો છે. સ્થૂળ દેહ કંટ્રોલ કરીએ એટલે સૂક્ષ્મ દેહના ભાવો ઈઝી થાય, એને કંટ્રોલ કરવા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે. તો મહારાજ કહે છે એને ભગવાનના લીલા ચરિત્રમાં, ભગવાનના ગુણગાન મહિમા ગાવામાં, સેવામાં, એમાં જો ગોચી ગાલીએ તો સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ બંને કંટ્રોલમાં આવી જાય. સત્પુરુષ જેનો, મોટા પુરુષ જેને કહે છે, ધારો કે આપણા હતા સ્વામિનારાયણ ભગવાનના, અરે દર્શનાંત આપ્યું હતું, દુર્વાસા ઋષિ જમવા આવ્યા, 12 ટોપલા જમી ગયા તો અપાસી. તો આપણે કહે 12 ટોપલા ઝાપટી ગયા ને અપાસી છે ને, પણ સૂક્ષ્મ દેહે પ્રભુની સ્મૃતિ કરતાં કરતાં, મહારાજ તમે જમો, મહારાજ તમે જમો, જે સ્થૂળ દેહની ક્રિયા સૂક્ષ્મ દેહમાં પ્રભુને રાજી કરવા કરી, તો એમને સુખ હતું ખબર ન હોય, એ ક્રિયાનો કોઈ ભાવ એમને હતો નહીં, એટલે અપાસી કહેવાય. ઘણા અપાસ કરે, કશું ખાય નહીં, પણ હવારના પળમાં ઉઠીને આનો નાસ્તો કરીશું, લીંબુનું પાણી પીશું. મહારાજ કે એ સ્થૂળ દેહના અપાસી છે, સૂક્ષ્મ દેહના અપાસી નથી. તો સ્થૂળ દેહ અપાસ કરો તો સાથે સાથે સૂક્ષ્મ દેહને અપાસ કરવાનો, એટલે કહો અપાસ કરવાથી મારા પ્રભુ કેટલા યોગી બાપાને બહુ ગમે, એનાથી આ અપાસ થયો. તો એમ પ્રભુની સ્મૃતિ સાથે તો સૂક્ષ્મ દેહથી અપાસ થયો, તો સ્થૂળને સૂક્ષ્મ બેઉ પ્યોર થઈ જાય, અને પ્યોર થાય એટલે કોઈ પણ ક્રિયાનો પાસ તમને નહીં લાગે, યાદ રાખો. એ મહારાજ કહે સ્થૂળને સૂક્ષ્મ બે પ્યોર થશે તો તમે કંઈ પણ ક્રિયા કરશો તો એનો ભાવ પાસ નહીં લાગે. આપણે એની પ્રેક્ટિસ કર, મારા તમે જાઓ, મારા તમે. મેં બાપા સાથે ફરતા, બાપા સ્નાન કરે તો એ બોલે, મહારાજ તમે નાહો, મહારાજ તમે નાહો, મહારાજ તમે જમો, મહારાજ તમે જમો, મહારાજ તમે હોઈ જાઓ. અખંડ પ્રભુની સૂક્ષ્મ દેહમાં સ્મૃતિ સાથે તો દેહાતીત અવસ્થામાં હતા બાપા. એ સ્થૂળને સૂક્ષ્મના ભાવો પણ માનવ દેહના ગુણાતીત ભાવમાં પરિવર્તિત થઈ જાય તો એનો કોઈ પાસ નહીં લાગે. એટલે મોટા પુરુષની ક્રિયા મારા તમારા જેવી હોય, મને ભગવાનને સમર્પિત થઈને કરતા હોય, એટલે એને એમનો કશું લેવા દેવા નહીં. અને આપણે ખાલી આપણેની જાતને રાજ્ય કરો, આપણને હવા જ લેવા, આપણને ગમે છે એટલા માટે કરીએ, એટલેની સાથે બંધાઈએ છે. ત્યારે મોટા પુરુષ બંધાતા નથી, એટલો ફરક છે. એટલે કોઈની, સંતોની, મોટા પુરુષોની ક્રિયા બાપા જમતા હોય તો આપણને આમ તો કેટલો સ્વાદ જમતા છે, પણ મહારાજને જમાડતા હોય એની સાથે જમવા સાથે કોઈ લેતા હોય. સ્પિરિચ્યુઅલ સાયન્સ ના સમજ્યો હોય, એ બહારની ક્રિયા સમજીને એના વિશ્લેષણ કરે તો ખોટો પડે. કારણ કે આપણે જે જોઈએ છે એ આપણી બુદ્ધિના ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ, ત્યારે સ્પિરિચ્યુઆલિટીમાં એનો ઇન્ટરપ્રિટેશન જુદો આવે. કે પ્રભુ ધારક સાધુ છે, એને કોઈ ઇન્ટરેસ્ટ નથી, એવળ ભક્તોનો ભાવ સ્વીકાર કરીને ભક્તોને સુખ્યા કરવા સિવાય એમના જીવનમાં કાંઈ બીજી પ્રવૃત્તિ જ નથી. પોતાના ઈષ્ટદેવને રાજી કરવા, મીન્સ કે ઈષ્ટદેવને સમર્પિત ભક્તો કેમ કંઈ સુખ્યા થાય એનું જ અનુસંધાન રાખીને બધી પ્રવૃત્તિ કરતા હોય. તો દેખાય મારા તમારા જેવી પ્રવૃત્તિ, અને પ્રવૃત્તિ સાથે ના બંધાતા હોય, ભગવાન સાથે બંધાયેલા છે, એ પ્રવૃત્તિથી નિર્લેપ છે. સજાન સ્વામી મહારાજની જય.